પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 185-186 નો સાર.
પ્રાયશ્ચિત આ સ્વદ્રવ્ય નું ધર્મ અને શુક્લ રૂપ ચિંતન છે, જે કર્મ સમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સંવેદના રૂપી તેજ છે, જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે. એવું આ પ્રાયશ્ચિત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે.
નિશ્ચિત છે, એ પોતાના સ્વભાવનો ધર્મ છે. સ્વભાવ ધર્મ તે પ્રાયશ્ચિત, પોતાના સ્વભાવ ધર્મને પ્રગટ કરવો એનું નામ પ્રાયશ્ચિત. વિભાવ તરફ જતી પરિણતિ તરફ, પરિણતિ તરફનો ઉપયોગ અને વિભાવની પરિણતિ છોડીને, વિભાવ પરિણતિને ગૌણ કરીને, એનાથી છૂટો પડીને સ્વભાવ ધર્મને જે પ્રગટ કરવો તે પ્રાયશ્ચિત છે. સ્વભાવ ધર્મ અનાદિનો તો વસ્તુમાં છે, પણ એ સ્વભાવ ધર્મને ધર્મ રૂપે પ્રગટ કરવો, એને કાર્ય રૂપે પ્રગટ કરવો તે પ્રાયશ્ચિત છે. ખરું પ્રાયશ્ચિત એ છે, બહારથી પ્રાયશ્ચિત લે, અશુભ ભાવથી છોડીને શુભ ભાવમાં આવે એવું પ્રાયશ્ચિત જીવ કરે છે, પણ એ શુભ ભાવ છે. પણ આ બે ભાવોથી, શુભાશુભ બે ભાવોથી છૂટો કરીને સ્વભાવ ધર્મનું પ્રગટ કરવું એનું નામ પ્રાયશ્ચિત છે. અને જે શુક્લ ચિંતન રૂપ છે, શુક્લ લીધું છે પ્રગટ કરીને ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન રૂપ, જે સ્વધર્મ, જે આત્માનું શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન તે પ્રાયશ્ચિત છે. એને પ્રાયશ્ચિત છે આત્માનો સ્વભાવ ધર્મને પ્રગટ કરીને સ્વભાવ ધર્મ રૂપ. આ તો ઓલું ઉપલી લીટી બોલતા છે એવું, એમ એની ધર્મ શુકલ બે, ધર્મ ને શુકલ એટલે ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન એમ જ કહ્યું. સ્વધર્મ નું ધર્મ મેં આમ લીધું, પણ ધર્મ ને શુકલ, ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન. સ્વદ્રવ નું જે ધર્મ ધ્યાન, સ્વદ્રવ તરફ નું જે ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન, ચિંતન એટલે ધ્યાન લેવું છે તે પ્રાયશ્ચિત છે. સ્વદ્રવ નું સ્વભાવ તરફ ધ્યાન કરવું, વિભાવ નું ધ્યાન જે અનંતકાળથી વિભાવ તરફની જે એકાગ્રતા હતી તે એકાગ્રતા છોડીને સ્વદ્રવની, સ્વદ્રવ નું ધ્યાન કરવું. વિભાવ નું ધ્યાન એ તો એને જ્યાં પોતાના આત્માને ઓળખે છે, પરદ્રવથી છૂટો પડી, વિભાવથી છૂટો પડી આત્માને ન્યારી પરિણતિ પ્રગટ કરે છે, ત્યાં એને એ જે ગૌણ થઈ ગયો છે. આર્ત ધ્યાન એ રૌદ્ર ધ્યાન છે, એ તો એમાં ગૌણ થઈ ગયા છે. અને નાયકની પરિણતિ પ્રગટ થઈ એટલે અમુક અંશે ધર્મ ધ્યાન પ્રગટ થાય, પણ આખું ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન જે ઊંચું, એ અમુક અંશે ધર્મ ધ્યાન હતું નહીં, આ તો ઉગ્રપણે ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન પ્રગટ થાય છે. સ્વદ્રવ તરફ, સ્વદ્રવ ને ગ્રહણ કરે છે સમ્યક દર્શનમાં, પણ એની ધ્યાન રૂપે પરિણતિ એ મુનિ દશામાં પ્રગટ થાય છે. તો ભ્રષ્ટાશ્રમમાં સ્વદ્રવ તરફની પરિણતિ પ્રગટ થાય છે અને અંશે ધર્મ ધ્યાન એને કહેવાય છે. પણ એ ધર્મ ધ્યાન આ મુનિઓનું ધર્મ ધ્યાન છે, ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન. હવે સમ્યક દર્શન થયું, આ ચારિત્રની અપેક્ષા એ ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન. સ્વદ્રવ તરફનું ધ્યાન છે, સ્વદ્રવ તરફનું ધર્મ ને અને શુકલ એટલે ઉજળું ધ્યાન, ઉગ્રપણે પોતાના સ્વભાવનું જે પોતાનું દ્રવ છે એના તરફ જે ધ્યાન કરે છે. વિભાવનું ધ્યાન છૂટી અને સ્વભાવનું ધ્યાન, બસ એકલું આત્મામાં ઉગ્રતા, આત્મામાં લીનતા, સ્વદ્રવનો આશ્રય કરીને એમાં જ ઠરી જવું, એમાં જ સ્થિર થઈ જવું, એમાં અવિચળ સ્થિતિ કરવી, એવું જે ઉગ્ર ધ્યાન, એમાં ધર્મ ધ્યાન એથી વિશેષ આગળ જઈને શુકલ ધ્યાન, કે જ્યાં આત્માની સ્વાનુભૂતિની દશા પ્રગટપણે ઉગ્રપણે પ્રગટ થાય છે. ધર્મ ધ્યાન મુનિનું એમાં પણ સ્વાનુભૂતિની દશા ઉગ્રપણે છે અને શુકલ ધ્યાનમાં પણ એનાથી ઉગ્રપણે છે. એવી જે ઉગ્રપણે જે ધ્યાન દશા તે કરવું પ્રાયશ્ચિત છે, તે વિભાવોનું પ્રાયશ્ચિત થઈ ગયું. સ્વભાવમાં એકદમ એકાગ્રતા, સ્વભાવમાં અવિચળ સ્થિતિ, કોઈનો ડગાયો ડગે નહીં, સ્વભાવની અવિચળ સ્થિતિ, સ્વભાવની ઉગ્ર ધ્યાન દશા એ જ ખરેખર પ્રાયશ્ચિત, એ વિભાવનું પ્રાયશ્ચિત. સ્વભાવની એકદમ અવિચળ સ્થિતિ છે, વિભાવનું પ્રાયશ્ચિત છે. ખરી તે પ્રાયશ્ચિત ધર્મ ધ્યાન બધું મુનિ દર્શનમાં લાગુ પડે, સમ્યક દર્શનમાં બીજી રીતે લાગુ નથી પડતું. એને તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધાની પરિણતિ, જ્ઞાનની પરિણતિ કહેવાય, ચારિત્રની પરિણતિ એને કહી શકાતી નથી. પણ સ્વરૂપાચરણ ચારિત્ર છે, એની અપેક્ષા એને આ અંશે બધું ધ્યાન નહીં કહી શકાય છે. બાકી મુખ્યપણે ધ્યાન તો મુનિ દશામાં હોય છે. શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન ની પરિણતિ જે પ્રગટ થઈ તે જ ખરું પ્રાયશ્ચિત છે. અને શુક્લ ધ્યાન ની પરિણતિ તો એવી પ્રગટ થાય કે એમાં એની પાછળ કેવળ જ્ઞાન ની દશા પ્રગટે, તે જ ખરું પ્રાયશ્ચિત, તે જ ખરું શુક્લ ધ્યાન ને, તે જ ખરું ધર્મ ધ્યાન. કે જે ધર્મ ધ્યાન ની પાછળ પાછું શુક્લ ધ્યાન ની પાછળ કેવળ જ્ઞાન ની પરિણતિ થાય. કોઈને તે ભાવે કેવળ જ્ઞાન થાય યા ન થાય, પણ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનનો એક ભાગ શુક્લ ધ્યાનનો એ પ્રગટ થાય છે. એ બીજો ભાગ શુક્લ ધ્યાનનો હોય ત્યાં તો કેવળ જ્ઞાન અવસ્થિત પ્રગટ થાય છે. એનું નામ ખરું પ્રાયશ્ચિત છે. શુક્લ ધ્યાનમાં દ્રવ્યગુણ પર્યાયના વિચારો અમુક, પણ એ બધા ગૌણ થઈને એકલી નિર્વિકલ્પ દશાની ઉગ્રતા, નિર્વિકલ્પ દશાની વિશેષ વિશે ઉગ્રતા થતી જાય અને અવિચાર સ્થિતિ સ્વરૂપમાં થતી જાય અને સંજ્વલન કશાય અલ્પર્યો તે પણ બધો ગૌણ એકદમ છૂટવાની સ્થિતિમાં આવતું જાય, એવી જે શુક્લ ધ્યાનની ઉગ્ર દશા તે ખરું પ્રાયશ્ચિત. આ પ્રાયશ્ચિતને ઊંચામાં ઊંચી દશા બની, આ ખરું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત ખરું કોને કહેવાય કે આ ઠેઠ સુધી ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન થાય તે ખરું પ્રાયશ્ચિત છે. અમુના અંધકારને નાશ કરવાને માટે સમ્યક જ્ઞાન રૂપી તેજ ખરું પ્રાયશ્ચિત આ છે. કર્મના અંધકાર સમૂહને નાશ કરનાર છે. આ પ્રાયશ્ચિત કેવું છે? કર્મરૂપી અંધકાર જે છવાઈ ગયો છે, કર્મનો અંધકાર, એ કર્મનો અંધકાર હવે નાશ થવાનો છે. કારણ જ્યાં શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાનની ઉગ્ર દશા પ્રગટ થઈ ત્યાં તો આ અંધકાર હવે ચાલ્યો જવાનો છે, કર્મ ત્યાં ટકી શકવાનો નથી. એનો જે અંધકાર છવાયો એ ચાલ્યો જવાનો. સમ્યક જ્ઞાનનું તેજ તો સમ્યક દર્શન થાય ત્યાં પ્રગટે છે. આ તો ઉગ્રપણે ચારિત્રની અપેક્ષાએ જે એને સમ્યક જ્ઞાનની જે ઉગ્રતા છે એ સમ્યક જ્ઞાનનું તેજ પ્રગટ થયું છે કે આ અંધકાર બધો છૂટી જવાનો છે ને પ્રકાશ પ્રગટ થાય. નાયકની નાયક રૂપે નાયકની ઉગ્ર પરિણતિ થાય છે, અવિચળ સ્થિતિ સ્વરૂપમાં થાય છે. નાયકની ઉગ્ર તીક્ષણ ધારા પ્રગટ થાય છે, સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે, નાયકની નાયકતા ઉગ્ર થાય છે, સમ્યક જ્ઞાન રૂપી તેજ પ્રગટ થયો, પ્રકાશ પ્રગટ થયો, અંધકાર ચાલ્યો. આ બહારનો પ્રકાશ નહીં, સમ્યક જ્ઞાનનો તેજ પ્રકાશ પ્રગટ થયો કે જ્યાં કોઈ વિભાવનો અંશ ટકી શકતો નથી. એ સમ્યક જ્ઞાનની એવી ઉગ્ર જ્ઞાતા દ્વારા પ્રગટ થઈ સમ્યક જ્ઞાનની નાયકતા કે જેની આગળ એક અંશ અલ્પ પણ જે મળ કે કાંઈક વિભાવનો અંશ ટકી શકતો નથી એનો વિવેક તરત સમ્યક જ્ઞાનમાં આવી જાય છે. એનું તેજ એવું છે, કર્મનો અંધકાર વિભાવનો અંધકાર જરાય ટકી શકતો નથી, સ્વરૂપમાં તરત અવિચળ સ્થિતિ થાય છે. સમ્યક જ્ઞાન તરત તેનો જાણીને એનાથી દૂર રહે છે. એવું સમ્યક જ્ઞાન રૂપી તેજ પ્રગટ થાય છે, ઉગ્ર ધ્યાન દશા પ્રગટ થાય છે. એવી જ્ઞાય વિકલ્પ સ્થિતિ નથી, નાયકની જ્ઞાત્ર ધારા ઉગ્ર થઈ ગઈ છે. નિર્વિકાર જેમાં કોઈ વિભાવનો વિકાર નથી એવી નિર્મળ પરિણતિની મહિમા એમાં લીન છે, પોતાની મહિમામાં લીન થઈ ગયો છે. બહારની લીનતા છૂટી ગઈ છે અને પોતાના સ્વરૂપ મહિમામાં લીન થઈ ગયો છે, એવું આ પ્રાયશ્ચિત છે. સ્વરૂપ મહિમામાં લીન છે, સમ્યક જ્ઞાનનો તેજનો પ્રકાશ પ્રગટ થયો છે, શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન ની ઉગ્રતા થઈ ગઈ છે. એ પોતાના દ્રવ્ય નો આશ્રય લઈને એમાં જ અવિસ્તર સ્થિતિ કરે છે, ધ્યાન ની ઉગ્ર દશા કરે છે. એવું આપતા ઐચ્છિક છે કે જેની પાછળ અવશ્ય જે પૂર્ણ પર્યાયો પ્રગટ થાય, આત્માની કેવળ જ્ઞાન ની દશા પ્રગટ થાય, સાથે ભવે કા બીજા ભવે, એવું શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન ઉગ્ર ને પ્રગટ થાય છે. તો ઉત્તમ પુરુષોની હોય છે કે જેની ઉગ્ર ધ્યાન દશા પ્રગટ થઈ એવા ઉત્તમ પુરુષો, એવી જે મુનિરાજો એવા ઉગ્ર ધ્યાન દશા વાળા એવા મુનિરાજ ને આવું પ્રાયશ્ચિત હોય છે. બીજાને આવું પ્રાયશ્ચિત હોય છે શુભ ભાવરૂપ પ્રાયશ્ચિત, એ પ્રાયશ્ચિત ને અહીં લીધું નથી, પણ ઉગ્ર શુદ્ધ દશાનું પ્રાયશ્ચિત લીધું છે. આવું પ્રાયશ્ચિત ઉત્તમ પુરુષોને હોય છે, સાધારણને આવું ઉત્તમ પ્રાયશ્ચિત લીધું નથી. ધર્મ ધ્યાન શુકલ પેલા મને તો સ્વધર્મ ધર્મ અને શુકલ નું ચિંતન આમ કેમ કે હાથ મળીને વાંચું નહીં ને. આત્મની લબ્ધિ એનાથી થાય છે, આત્મજ્ઞાન થી આત્મલબ્ધિ. સંયમીઓને મુનિઓને જે આત્મજ્ઞાન પ્રગટ થયું છે, આત્મજ્ઞાન એનું કેવું છે કે ચારિત્ર દશા વાળું આત્મજ્ઞાન, ચારિત્ર પૂર્વક ગ્રસ્થાશ્રમમાં હોય એ પણ આત્મજ્ઞાન છે, પણ આ મુનિઓનું આત્મજ્ઞાન એ સંયમ પૂર્વકનું છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય રત્નક રહી છે, એના એના આત્મજ્ઞાનથી આત્મલબ્ધિની પ્રાપ્તિ છે. આત્માની અંદર જાતની અનેક જાતની આત્મલબ્ધિ પ્રાપ્ત, આત્માને કોઈ અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થાય છે. મુનિઓને આત્માના સ્વરૂપમાંથી એવા અનેક જાતને કે છે અંદર ગુણોની નિર્મળતાઓ પ્રગટ થાય છે, એવો અંદરથી સંયમ રસ પ્રગટ થાય છે. કલ્પવૃક્ષ સમ સંયમ કેરી હતી શીતળ ને છાયા, કલ્પવૃક્ષ જેવી સંયમ ની શીતળ છાયા, મધુકર મન લો ભાયા જેવી કલ્પવૃક્ષ જેવી સંયમ ની શીતળ છાયા, એમાં મુનિઓનું મન લોભાય છે. એવા સંયમ સ્વરૂપમાં મુનિઓ બિરાજે છે. સંયમ સ્વરૂપ આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર થી ભરેલો આત્મા એને સમ્યક દર્શન મુનિઓને પ્રગટ થયું, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની મુનિઓ નિવાસ કરે છે. એવા દર્શન જ્ઞાન ચારિત્ર થી મુનિઓ શોભી રહ્યા છે, એવી આત્માની લબ્ધિ એને પ્રાપ્ત થાય છે. એવી ચારિત્ર માંથી એવી આત્માની લબ્ધિ પ્રાપ્ત થાય છે જ્યાં કર્મરૂપી વન શિખા તો ઉભી રહેતી નથી, એવો શાંતિ નો સમુદ્ર પ્રગટ થાય. દાવા નળ ક્યાંય ઉભો રહેતો નથી, એવી આત્માની લબ્ધિ, એ આત્માની લબ્ધિ આગળ કોઈ ટકી શકતું નથી. એવી આત્માનું કોઈ સ્વયં સમીપમાં રહેનાર બધા ઉપર સમજળ ધરાવે પ્રગટ થાય છે. જ્ઞાન જતી વળી આત્માની કોઈ અપૂરો લબ્ધિ મૂલ્યની છે, ક્ષણે ક્ષણે સ્વરૂપમાં નિવાસ કરે છે, નિર્વિકલ્પ દશામાં સ્વાનુભૂતિની દશામાં ક્ષણે ક્ષણે જાય છે, એવી કોઈ આત્માની લબ્ધિ મૂલ્યને પ્રગટ થાય છે. એવો સંયમમાં નિવાસ કર્યો છે કે જેનાથી ઝડપથી કે આત્મા નિર્વિકલ્પ દશામાં વારંવાર જાય છે ને આવે છે, એવી કોઈ આત્માની લબ્ધિ અંતરમાં પ્રગટ થાય, કોઈ અપૂરો લબ્ધિ પ્રાપ્ત થાય છે, સહજપણે છે આત્મા જ્ઞાન જોતી વળે સમૂહના ઘોર અંધકારનો નાશ કરે. જે અંધકાર સમય ફેલાઈ રહ્યો છે લૌકિકમાં, એ લૌકિકનો જે ઇન્દ્રિય સમૂહમાં જતો ઉપયોગ, એ બધા એવા અંધકારનો નાશ કરે. એ તરફથી રાગ મિશ્રિત જે ઉપયોગ હતો એ ઉપયોગ છૂટી ગયો છે. એ જાતનો અંધકાર જે છવાયો હતો એ નીકળી છૂટી ગયો, એટલે જ્ઞાનનું તેજ પ્રગટ થયું છે. આત્માને કોઈ જ્ઞાનનું તેજ કોઈ જુદું છે, એનું દર્શન તેજ એ તો છે, એની સાથે જ્ઞાનનું તેજ છે, અને એના ચારિત્રનું તેજ કોઈ જુદી જાતનું પ્રગટ થાય છે. મુનિઓની લબ્ધિ પ્રગટ, અંધકાર તો ક્યાંય ચાલ્યો ગયો છે. ઇન્દ્રિય સમૂહનો અંધકાર, મુનિ દશા પ્રગટ થઈ ગઈ, ઇન્દ્રિયોનો અંધકાર તો ચાલ્યો ગયો છે. એને કઈ જોવાનું સાંભળવાનું કોઈ જાતની એની કોઈ લૌકિક અપેક્ષા બધી છૂટી ગઈ. મુનિઓને બધી જાતના ધામ છૂટી ગયા. એક પ્રશસ્ત છે તો અલ્પ છે. આત્માની લબ્ધિ જે છે કર્મનું જે વન છે, જંગલ છે કર્મનું, કર્મનું જંગલમાં નળ લાગ્યો છે. એ ભાવ વિવન કેવું, કર્મને લઈને આ ભાવરૂપી દાવાનાળી, કર્મ શેને લઈને છે, પોતે વિભાવમાં જોડાણો, એટલે આ કર્મને લઈને આ ભાવરૂપી દાવાનળ છે. અંદર પોતે જ પોતાથી પોતાના ભાવને લઈને પરિણામને લઈને આ બધા જન્મ મરણ એના થાય છે. ભાવરૂપી દાવાનળ, દાવાનળ અગ્નિ છે કે જે ક્યાંય એને સુખનું છાંટું નથી, એવા કર્મરૂપી વન ની અંદર જેમ કર્મનું આખું વન છવાઈ ગયું છે, એવા વન ની અંદર દાવાનળ લઈ ગયો છે. ભાવનો દાવાનળ વળી રહી છે, દાવાનળ લઈ ગયો, ભાવનો દાવાનળ. એ ભાવ દાવાનળ કઈ રીતે ઓલવાય, પણ એ ઠરે કેવી રીતે, એક પછી એક ભાવ ઇલાજ આવે છે એમને, હવે એને અટકાવવું કઈ રીતે, એક પછી એક એમને એક પોતે વિભાવ એનાથી કર્મ અંદર એનો ઉદય આવે, એમ પછી પોતે જોડાય વળી કર્મ અંદર, વળી એનો ઉદય આવે, વળી જોડાય, વળી એમાંથી ભવો થયા કરે, ભવ થાય ને પાછા વિભાવમાં પોતે જોડ્યા કરે, ઓલા કર્મ નો ઉદય આવે ને પોતે જોડાય, ઉદય આવે ને જોડાય ને બંધ થાય, બંધ થાય ને ઉદય આવે, એમને એમ એક પછી એક, એક પછી એક દાવાનળ એમને મહેલો જ આવે છે. એને રોકવો કઈ રીતે લાગ્યો છે. હવે એ શિખા ઝાડ મોટી શિખાયું છે, હવે એને એના ઉપર સતતપણે કે છે નિરંતરપણે આતરા વગર સમજળ રૂપી સમજળ નો મોટો વેગ વર્તાવે છે. સમજળ ની ધારાને ઝડપથી છોડે છે ને વરસાવ્યા કરે છે. એવો શાંત રસ ને કે છે એવો ઝડપથી ઉગ્રપણે વરસાવે છે કે બધું ઠરીને ઠરી જાય છે, એકદમ ઓલવાઈ જાય છે, દાવાનળ લાગે છે. એવા ઝડપથી ઉગ્રપણે એવી એવા ઉગ્રતાથી સમજળ અંદરમાં પ્રગટાવે છે. શાંતિનો શાંત રસનો સમુદ્ર આખો, શાંત રસનો સમુદ્ર આખો બધો એવો જોરદાર એને પ્રગટ થાય છે. વરસાવા વરસાવા ક્યાં જાય છે, પોતાને જ્યાં પ્રગટ જ્યાં થાય છે ને ત્યાં બધું આવીને જાય છે. ઠરીને ઠરીને પછી ઉભું જ ન થતું, એવું ઠરી જાય છે, એવું શાંત થઈ જાય છે. એવો શાંત સમજળ રૂપી ધારા, એવી ધારા અતૂટપણે ધારા વરસાદમાં તૂટ નથી પડવા દે. તૂટ પડે તો ઠરેલું ઉભું થાય, એ ઠરેલાને ઉભું થવા દેતા નથી, ક્ષય કરવા ઉભા થયા છે, એને ઠારીને પછી પાછું થાય જ નહીં, એવું ઝડપથી છોડે છે, નિરંતર વરસાવ્યા કરે છે. એવું સમજળ રૂપી ધારાને વરસાવ્યા કરે છે કે કર્મનું વન આખું બધું શાંત બધું ઓલવાઈ જાય છે. જે એક પછી એક, એક પછી એક જે કર્મો થાય
પરમેશ્વર કૃપા દ્રષ્ટિ આપનાર.